श्रीमत्प्रभुं योगयुतं निराशं योगीन्द्रवर्यं च सुशान्तचित्तं कामादिमुक्तं भवसिन्धुतारं वन्दे सदा श्रीगुरुसन्तरामम् ज्ञानं जनेभ्यः शरणागतेभ्यः सनातनं भक्तियुक्तं त्वदाद्यं धर्माब्जसूर्यं खलु मोक्षदं तं वन्दे सदा श्रीगुरुसन्तरामम् मोक्षार्थिभिः सेव्यपदारविन्दम् जितेन्द्रियम् श्रेष्ठगुणालयम् च विवेकवैराग्य समाधियुक्तम् वन्दे सदा श्रीगुरुसन्तरामम् अज्ञानतामिश्र दिवाकरं वै श्रीस्वात्मनिष्ठं सुखदं वरेण्यं रामस्वरूपं कलिदुःखहारं वन्दे सदा श्रीगुरुसन्तरामम् मे सूक्ष्मदेहस्य विनाशकं तम् परब्रह्म परमात्मा जय महाराज अपना सौना जीवन ने सुंदर एक संदेश एक उपदेश जीवन नी अंदर जरूरियातनी एक सरस मजानी वात लईने आवेला छे अपना सौनु कल्याण थाय जय महाराज नी वातो एटले जीवना उद्धार माटे नी वातो जेमनु आ धरातल उपर आगमन ए पामर जीवनो उद्धार करवा माटे अधिकारीओने पोताना स्वरूपमां समावा माटे थयेलुं छे એ જય મહારાજ આપણને એટલું જ કહે છે કે મે સૂક્ષ્મ દેહસ્ય વિનાશકમ તમ જે સૂક્ષ્મ અહંકાર છે જે સૂક્ષ્મ વાસનાઓ છે એનું દૂર કરવા વાળા છે જેને મેં એટલે અહમ સૂક્ષ્મમાં સૂક્ષ્મ અહંકાર કે વાસનાઓ હોય ઝીણી ઝીણી વાસનાઓ માણસના મનમાં રમ્યા કરતી હોય છે અને એ વાસનાઓથી આ જીવ ક્યારે પણ ભગવત સન્મુખ થઈ શકતો નથી. ભગવત સન્મુખ થવા માટે ભગવાનની સન્મુખ થવા માટે મનને નિર્મળ બનાવવું પડે. નિર્મલ મન જન સો મોહી પાવા આમ કહીને પ્રભુએ પણ સ્પષ્ટ નિર્દેશ કર્યો છે. જે નિર્મલ મનનો છે મનનો છે એ જ મારી સમીપ આવી શકે છે. અને એટલે જ સ્તુતિમાં કહ્યું કે અહંકારને દૂર કરવા વાળા છો. મારો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વાસનામય જે દેહ છે એને આપ પવિત્ર કરવા વાળા છો. અને જે ઈચ્છાઓ છે જેને વિકૃત ઈચ્છાઓ કહેવાય એનો પણ વિનાશકમ તમ એનો નાશ કરે છે. જય મહારાજ અમોઘ શક્તિ સ્વરૂપ છે. જય મહારાજ નો શ્રી વિગ્રહ આપણા સૌને એ આનંદ આપવા માટે એ જીવનનો બોધ અને સંદેશ આપવા માટે પ્રગટ થયેલું છે. અને માનવ જીવનની વિકૃતિઓ અને વાસનાઓને હંમેશને માટે નિર્મૂળ કરવા વાળા છે, વિનાશકમ તમ. જો જીવનની અનેક ઈચ્છાઓ, મહેચ્છાઓ, વાસનાઓ, વિકૃતિઓ એટલી બધી ભરેલી હોય છે કે માણસ એની અંદર આખું આયુષ્ય ડૂબેલો રહે, તો પણ આ બધું જ અધૂરું રહે. પણ એ સૌમાંથી પાર ઉતારવા માટે જય મહારાજનું સ્વરૂપ આપની સૌની વચ્ચે, આપણા સૌની વચ્ચે આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ, હે અમારા ભગવાન, ગરીબ લોક કે છે અમારા ભગવંત છે, જો તો જ્યાં ભગવત સ્વરૂપ જય મહારાજ પોતે છે, સૂક્ષ્મમાં સૂક્ષ્મ શરીરની અંદર રહેલી કોઈ પણ પ્રકારની ખામી, ક્ષતિ, વિનાશકમ એને દૂર કરવા વાળા છો. એટલે એક પણ આ સંબોધન થયું, આ સ્તુતિના શ્લોક છે. શ્લોકના એક એક શબ્દમાં એક એક સંબોધન છે, અને એક એક સંબોધનની અંદર જય મહારાજનો એક એક સદગુણ છે, અને એક એક સદગુણની અંદર જય મહારાજનું સ્વરૂપ છુપાયેલું છે. જે જે સદગુણોનું આપણે ગાન કરીશું, સ્મરણ કરીશું, અભ્યાસ કરીશું, સત્સંગ કરીને એને જીવનમાં ઉતારવા પ્રયત્ન કરીશું ને, તેમ તેમ એ સંબોધનના સ્વરૂપનું આપણા ચિત્તમાં પ્રાગટ્ય થશે. વિનાશકમ તમ સૂક્ષ્મ દેહસ્ય. વિકૃતિઓ અને વાસનાઓ જેમ જેમ હટતી જાય, અહંકાર દૂર થતો જાય, તેમ તેમ સમજી લેવાનું કે જય મહારાજનું સ્વરૂપ મારામાં આવિર્ભાવ થઈ રહ્યું છે, મારામાં અવતરિત થઈ રહ્યું છે. જો જય મહારાજના એ ભાવો આપણા જીવનમાં, આપણા મન અને વિચારમાં ન ઉતરે, તો આપણું જીવન સડી જાય, ભટકી જાય, રખડી પડે. એને આ સત્સંગમાંથી જ પરમાત્માના સ્વરૂપને શોધવાનું છે. ઈચ્છાઓને, વાસનામય દેહ કયો છે એને, આ શરીર વાસનામય દેહ છે, સૂક્ષ્મ દેહ છે. એમાં વાસનાઓ એટલે પૂર્વજન્મના જે પ્રારબ્ધ છે, જે સંસ્કારો છે, એ પણ ભોગવવા માટે શરીર આવેલું છે, અને બધી જ વાસનાઓના જ સ્વરૂપ છે. તો વાસનાઓ ક્યાં તો ભોગવવી પડે, અને ક્યાં તો ભગવાનની પાસે, જય મહારાજની પાસે આવીને એની નિર્મૂળ કરવી પડે, તો જ એમાંથી મુક્ત થવાય. પણ વાસનાઓ ભોગવતા ભોગવતા એમાં વૃદ્ધિ થતી જાય છે, ઘટાડો નથી થતો. મહાભારતમાં વ્યાસજીએ તો એને બહુ જુદી જ વાત કરી છે કે આ વાસનાઓ છે ને એ અગ્નિ જેવી છે, જેમ જેમ એમાં આહુતિ પડે ને એમ વધારે ભડકે પડે. હવિષ્યાન્ય વર્તમની, અગ્નિની અગ્નિ ભડકે આહુતિ જેમ આપે, એમ વાસનાઓ પણ જેમ જેમ ભોગવાતી જાય એમ ભડકા થતા જાય, જેમ જેમ એમાં આહુતિ આપતા જઈએ એક એક, તેમ તેમ એ પ્રબળ બનતી જતી હોય છે. એટલે વાસનાઓ ભોગવવાથી ક્યારે ખૂટતી નથી, વર્ધતે. જ્યારે સદગુરુના સાનિધ્યમાં જઈએ, ભગવદ્ ભજન તરફ વળીએ ને, ત્યારે એ વાસનાઓનો ક્ષય ગુરુ મહારાજ કરાવી આપે, જ્ઞાનથી, સમજણથી. જ્ઞાન સ્વરૂપમ નિજબોધયુક્તમ, જ્ઞાન સ્વરૂપ છે, અને પોતાના આત્માના સ્વરૂપને બહુ સ્પષ્ટ રીતે સમજવા વાળા છે. તો એ જય મહારાજ આપણા સૌને માટે, આપણા સૌના જીવનમાંથી સૂક્ષ્મમાં સૂક્ષ્મ જે વિકારો છે એને નિર્મૂળ કરવા વાળા છે. અને જ્યાં સુધી સદગુરુ પ્રાપ્ત ન થાય, અને ગુરુ ભગવાનની પરમાત્માની કૃપા ન થાય ત્યાં સુધી વાસનાઓ ટળતી નથી, વધતી જાય વધતી જાય. એ શાસ્ત્રો શાસ્ત્રના ઋષિઓ આપણને કહેતા હોય કે વાસનાઓ જેમ જેમ ભોગવીએ તેમ તેમ એની અંદર આસક્તિ વધતી જાય છે, જેમ જેમ એમાંથી માણસ સમજતો થાય અને વાસનાઓથી દૂર હટતો જાય અને ઘટાડતો જાય તો જ એમાંથી બહાર નીકળી શકે છે. બાકી કોઈ એ જીવ નથી કે જે આ વિષયો વિકૃતિઓ વાસનાઓમાંથી પોતાની જાતે બહાર નીકળી શકે. જે મહારાજ કૃપાળુ છે, શરણે આવેલા અધિકારી જીવને જરૂર એવી શક્તિ આપે કે જેથી વિનાશકમ તમ મે સૂક્ષ્મ દેહસ્ય, આ શરીરની રહેલી સૂક્ષ્મમાં સૂક્ષ્મ વાસનાઓ, સૂક્ષ્મમાં સૂક્ષ્મ પ્રારબ્ધ, એ બધાનો વિનાશ કરાવી નાખે. સંતો મહાપુરુષો એમની પાસે ભગવદ શક્તિ હોય છે અને ભગવાન એ મહાપુરુષો વડે જ પોતાના કામ કરાવતા હોય છે, અને મહાપુરુષો પણ એ દિવ્ય ચેતનાઓ પણ ભગવાનના જ કાર્ય કરતા હોય છે. મહાપુરુષો તો એક માધ્યમ છે અને મહાપુરુષ એ ભગવાનના જ અંશ ને ભગવાનનું જ સ્વરૂપ છે. ભગવાન પોતે પણ મહાપુરુષોના સંતો તપસ્વીઓના મુખે જ બોલતા હોય છે કે જેમાં સત્વ હોય, સાત્વિકતા હોય, સંયમ હોય, સદાચાર હોય. અને એટલે જ મે સૂક્ષ્મ દેહસ્ય વિનાશકમ તમ, મારો અહંકાર, મારી સૂક્ષ્મ ઈચ્છાઓ, વાસનાઓ, વિકૃતિઓ, આ બધું જ વિનાશ કરવા વાળા, એનું નિર્મૂળ કરવા વાળા એક મારા જય મહારાજ છે. અને બધા જ પાપ તાપ ધોઈ નાખે. પાપ તાપ ધોવા માટે તીર્થે જવું પડતું હોય છે. તીર્થમાં સદભાવપૂર્વક જઈએ, શ્રદ્ધા અને નિષ્ઠાથી જઈએ, એક ધારણા કરીએ કે હું તીર્થમાં સ્નાન કરી રહ્યો છું, મારા પાપ ધોવાઈ રહ્યા છે. તો એ તીર્થ જેમ પાપીઓના પાપ ધોવે, એમ જય મહારાજ પણ સૂક્ષ્મ દેહની અંદરના રહેલી વિકૃતિઓને વાસનાઓને દૂર બારવા વાળા, ધોવા વાળા કોણ છે? તીર્થ સ્વરૂપમ, પરમાત્મા ની જ શક્તિ છે અને એ જ શક્તિ તીર્થો પાસે છે. પણ જય મહારાજ તો સ્વયં તીર્થ સ્વરૂપ છે. તીર્થ તો સ્થાયી હોય, એના સ્થળ હોય, પણ આ તો જંગમ તીર્થ છે, હરતું ફરતું તીર્થ. મુદ મંગલમય સંત સમાજુ જો જગ જંગમ તીર્થ રાજ. જગતમાં આ ધરાતલ ઉપર અનેક તીર્થો છે, પણ સંતો એ જીવતા જાગતા જંગમ તીર્થ છે, હરતા ફરતા. એ જ્યાં જઈને બિરાજે, જ્યાં જઈને પોતાનું સ્થાન કરે, ત્યાં ત્યાં એને તીર્થ બનાવે, વિચારો શુદ્ધ કરે, વાસનાઓને નિર્મૂળ કરે, સત્સંગ આપે, સત્સંગમાં ભગવદ અનુરાગ કરાવે, અને એ રીતે માણસના હૃદયને તીર્થ બનાવે. પોતે સ્વયં તીર્થ સ્વરૂપ છે અને જ્યાં જ્યાં બિરાજે ત્યાં સ્થળને પણ તીર્થ સ્વરૂપ. કોઈ મહાપુરુષો કથા સત્સંગ માંડે 7 દિવસ 10 દિવસ, તો એટલા દિવસ સાંભળવા વાળો જે મેળો હોય, સમસ્ત યાખો દરેકના મન પાવન થાય. કેમ કે જંગમ તીર્થના સત્સંગમાં સ્નાન કર્યા, સત્સંગના સ્નાન કર્યા, મન બુદ્ધિને નિર્મળ બનાવ્યા, એટલે એમને તીર્થ કહ્યા. જય મહારાજને પણ અહીંયા આગળ સંબોધન કર્યું સ્તુતિમાં, તીર્થ સ્વરૂપમ. આપ તો તીર્થ સ્વરૂપ છો, આપનું તીર્થનું આંગણું પાવન છે. તીર્થનું આંગણું હંમેશા પવિત્રતા ભરેલું જ હોય. અને પવિત્રતા ના દર્શન કરીને જે અપરાધી છે, જે પાપી છે, એ પણ આકર્ષાય કે ચાલ ને આ તીર્થ કેવું પરિપૂર્ણ શુદ્ધ છે, એને શરણે જાઉં, એને આગળ જાઉં, મારા ઘણા બધા કર્મ મારા પાપ ધોવાશે, અને પાપ ધોવા માટે પણ તીર્થે જવું પડતું હોય છે. એ તીર્થ સ્થાયી તીર્થ છે, ત્યાં જવું પડે, પણ જંગમ તીર્થો તો આપણે ઘર આંગણે આવીને ઉભા રહી ઉદ્ધાર કરવા માટે તીર્થે જવું પડે યાત્રા કરવા માટે, પણ આ તો સ્વયં જંગમ તીર્થ પરિવ્રાજક બનીને આપણા ઘર આંગણા સુધી આવીને આપણને પાવન કરી જાય. જંગમ તીર્થ ને શોધવાના જવું પડે, આપણે આંગણે આવે, આપણે આંગણે આવીને આપણને સૌને ભિક્ષામ દેહી નારાયણ હરિ કરી તમારી ભિક્ષાની આપેલી બે રોટલી કે બે ટુકડા લઈ લેશે, અને એના બદલામાં કિંમતમાં તમે ભિક્ષા આપી, બે કે ચાર રોટલી આપી, એના બદલામાં મહામોલું એવું જ્ઞાન જીવને ઉદ્ધાર કરવા વાળું. સંત જેનું પણ ભિક્ષાથી અન્ન લે ને એનું બાકી ન રાખે, એને કંઈક ને કંઈ આપીને જાય. ભાગવતજીમાં કથા છે અજામિલની, અજામિલને ત્યાં સનાતન સનકાદિક ઋષિઓએ ભિક્ષા કરી, અને ભિક્ષા કર્યા પછીથી ચારે ઋષિએ અને શું આપવું છે, તો અત્યંત પાપી દુરાચારી છે, વિષયી છે. અજામિલ જે માયાને સાથે જકડાયેલો મળેલો છે એના બંધનમાં છે. ચારે ઋષિઓએ એક સાથે કહ્યું, તારે ત્યાં જે પુત્ર જન્મે ને એનું નામ નારાયણ રાખજે, મૃત્યુ વખતે એ નારાયણનું સ્મરણ થતા અજામિલનો ઉદ્ધાર કર્યો છે. એનામાં વાસનાઓ હતી, વિકૃતિઓ હતી, છતાંય એનો ઉદ્ધાર કર્યો. સંત કોઈનું ક્યારેય પણ ભિક્ષાનું અન્ન લીધા પછી એનું બાકી નથી રાખતા, એને ચૂકવી દેતા હોય છે. આશીર્વાદથી ચૂકવે, સત્સંગ આપીને ચૂકવે, એને સંતોષ આપી દે, પણ એ કોઈના ઘરનું એમને એમ નથી ખાતો, એની દુઆ પણ આપતો જાય. તો એ છે જંગમ તીર્થ, ઘર આંગણે આવીને તમને પાવન કરે. જય મહારાજ ને પણ તીર્થ સ્વરૂપમ કહ્યું, સંબોધન કર્યું તીર્થ સ્વરૂપમ. તો તીર્થ કેવું, તમે સાત દ્વીપ નવ ખંડ ફર્યા, કઈ તમે કઈ જડને ચેતન કર્યા, અંજે સમજ્યા તે નર સહેજે તર્યા સતગુરુ મહારાજ. તો જે મહારાજ ને માટે આટલું બધું લખ્યું, સાત દ્વીપ નવ ખંડ સમગ્ર સૃષ્ટિમાં ફરી વળ્યા જંગમ તીર્થ તરીકે, પણ નડિયાદમાં આવીને સ્થાવર તીર્થ બની ગયા. આપણા સૌનો વર્ષો સુધી ઉદ્ધાર કરવા માટે, બાકી અહીંયા તો બસો બસો વર્ષ થઈ ગયા જે મહારાજને બિરાજે, એમના નામ સ્વરૂપને આપણે પૂજીએ છીએ, અને એમના પાંચ ભૌતિક સ્વરૂપને તો વિલીન કરી દીધું જ્યોતમાં, ગાદીમાં, પાદુકાજીમાં, એ દર્શન કરી દીધું, પણ છતાંય એ જંગમ તીર્થ સ્વરૂપ હવે સ્થાવર તીર્થ બની ગયા. અનેકોનો ઉદ્ધાર કર્યો, અનેક દુઃખીઓને ના દુઃખ દૂર કર્યા, અનેકને શાંતિ આપી, અનેકના જીવનની ઘણી બધી ભૂખો પણ દૂર કરી છે. એવા જય મહારાજ સૌના પાપ તાપ હરવા વાળા અને તીર્થ સ્વરૂપ બનીને આપણને સૌને પાવન કરી રહ્યા છે. રોજ દર્શનથી, સત્સંગથી, સ્મરણથી આપણે સૌ આ તીર્થમાં આવીને પાવન થઈએ છીએ. તો એવા તીર્થ સ્વરૂપ છે, પણ કેવા છે? સમદ્રષ્ટિ યુક્તમ, જેની પાસે કોઈ ભેદભાવ નથી, કોઈ એની પાસે કોઈ વેરો આત્રો નથી. જે આવ્યો, જેવો આવ્યો, દુખ્યો ભૂખ્યો, કઈક ને કઈક ઈચ્છા વાળો અપેક્ષા વાળો, તો સૌને માટે સમદ્રષ્ટિ યુક્તમ, કોઈ ભેદ નહીં જે મહારાજ ને ત્યાં. જે આવ્યો એ ભોજન કરે, પ્રસાદ લે, આનંદ કરે. સમદ્રષ્ટિમાં ક્યારેય પણ કોઈનો સેજ પણ ભેદભાવ ન હોય, બધા જ જમે, સૌને માટે. એટલો જ આવકાર. એક ગામડાનો ગરીબ ખેડૂત આવે તો પણ જે મહારાજ એને પૂછે, આવો ભાઈ ક્યાંથી આવું છું, જમી લે, કેટલી જમીન છે, શું ખેતી કરું છું, બધું એટલા જ ભાવથી પ્રેમથી પૂછે. એવું નહીં કે આ નાનો છે, ગામડાનો છે, ગરીબ છે, એને શું પૂછવું તું એમ નહીં, એની પણ એટલી જ સંભાળ લે, એટલી જ દરકાર રાખે. જાનકીદાસજી મહારાજ કોઈ ખાસ વાત કહેતા કે આ જય મહારાજ આ બધા નાના નાના માણસોને આ બધું શું પૂછતા હશે અને એમાં શું પૂછવાનું હોય, પણ અહીંયાથી જમીને એને ઘેર જાય ને ત્યારે એટલા હૃદયના ભાવથી આમ નાભીમાંથી અવાજ ઉઠતો હોય, અલ્યા આવડા નાના ઝૂંપડામાં રહેનારા તમને એટલા મોટા જય મહારાજે તમારા બધાની ખબર પૂછી શકે છે. ભલે આપણને એમાં કશી કિંમત ના હોય, પણ ત્યાં આગળ એને એમ થાય કે મારા છોકરાની મહારાજે ખબર પૂછી, આવડા મોટા મહારાજ અને મારા ગરીબની સંભાળ રાખે. સમદ્રષ્ટિ ઉત્તમ, એને એક અહોભાવ જાગે કે અમારા ગરીબના તો મહારાજ છે ને. જયારે જઈએ કે અને આજે પણ ગામડાની અંદર કે ભાઈ ચલો જય મહારાજ આપણા છે ને, ચાલો જઈએ એમને પૂછી આવીએ, અને એટલી શ્રદ્ધાથી આવે, નિષ્ઠાથી, અને એની સમસ્યાનું નિરાકરણ લઈને જાય. નહીં તો નાના માણસને તો મોટા મોટા કહેવાતા મહાત્માઓ આગળ પ્રવેશ જ ના મળે. બારબોર બહાર નીકળ, અહીં અંદર નહીં, અંદર નહીં, અત્યારે નહીં. આ તો તીર્થ સ્વરૂપ છે. તીર્થે કોઈ ગરીબ માણસ યાત્રા કરવા માટે નીકળ્યો હોય, એના મેલા ગેલા ફાટલા કપડા હોય ને, તો તીર્થમાં એને સ્નાન કરવાનું તો મળે, તીર્થને રોકે નહીં. અને કોઈ સંપન્ન માણસ ગાડી લઈને ગયો હોય ને, તો એને કઈ તીર્થ ના આવકાર કે ના ના પડે, તારે ના હોય તું ના ના હોય તા નહીશ. કોઈ ગરીબને પણ રોકે નહીં, એનું નામ તીર્થ ઉદાર. સૌને માટે સમદ્રષ્ટિ ઉત્તમ, તીર્થને કોઈ ભેદભાવ ન હોય, સંતને પણ કોઈ ભેદભાવ ન હોય, તીર્થમાં કોઈને માટેનો શેજ પણ રોકટોક ન હોય, દરેકને માટે. રાજા હોય કે રંક હોય, પંડિત હોય કે મૂર્ખ હોય, બધા જ સમદ્રષ્ટિ ઉત્તમ તીર્થ સ્વરૂપમ. જેમ તીર્થ બધાને માટે છે, એમ જય મહારાજનું આ જંગમ સ્થાવર તીર્થ, તીર્થ સ્વરૂપ જય મહારાજ સૌને માટે છે. કોઈ પણ વેરા અતરા વગર બધા જ આવો, બધા જ જમો, અને ગમે ત્યારે આવે છે, નજીક આવીને પૂછી શકે કેમ આપણે જય મહારાજના છે. ગરીબમાં ગરીબ, નાનામાં નાનો માણસ આવીને છેક આવીને પૂછે, બાપજી મારે શું કરવું, હું દુખી છું. આ છે સમદ્રષ્ટિ યુક્ત. એના માટે કોઈ પણ એવો ભાવ નહીં, અડછડતો ભાવ નહીં. ગાંધીજી પહેલવાલા જ્યારે સ્વતંત્રતાની ચળવળ લઈને આવેલા અને મંદિરમાં દર્શન પણ કર્યા, ત્યારે ચોકમાં ઉભા રહીને બે હાથ આમ ખુલ્લા મૂકીને બોલ્યા, અરે આ મંદિરમાં મેં જોયું એવું આખા ભારતના તીર્થોમાં ગયો ફર્યો, પણ ક્યાંય આવું નથી મળ્યું મને. મારા હરિજન ભાઈઓ માટે આટલી સરસ સુવિધા છે અહીંયા, એમને દર્શન માટે પણ આટલી વ્યવસ્થા કરવામાં આવી છે. તો આમ આવા મહાપુરુષો પણ એ તીર્થને આંગણે આવીને આનંદ પામે અને જુએ કે નાનામાં નાના માણસ માટે પણ આ તીર્થમાં કોઈ ભેદભાવ નથી. સમદ્રષ્ટિ ઉત્તમ, દ્રષ્ટિભેદ ક્યારે ન હોવો જોઈએ, વ્યવહાર ભેદ પણ ન હોવો જોઈએ, પંગત ભેદ તો ખાસ ન હોવો જોઈએ. એકની થાળીમાં જુદું મૂકે અને બીજાની થાળીમાં બીજું મૂકે એ પંગત ભેદ પણ ન થવો જોઈએ. જે આવ્યો હોય, જે રોટી દાળ હોય તો જે ગરીબ ખાય એ જ પ્રસાદ તરીકે જે આવ્યો હોય તે પણ ખાઈ લે, ગાડી લઈને ભલે આવ્યો. લંગર હોય છે ગુરુદ્વારામાં, ગુરુદ્વારામાં લંગરની જે હોય, જે કઈ ચીજ હોય, પેલો ગાડીઓ લઈને આવ્યો હોય તે પણ ખાય, અને પેલો નાનો ગરીબ માણસ હોય તે પણ એ જ ખાય. એનું નામ છે સમદ્રષ્ટિ ઉત્તમ. એ જ તીર્થનું લક્ષણ છે, એ જ તીર્થની મહાનતા છે. કોઈ પણ ભેદભાવ સિવાય સૌને માટે સમદ્રષ્ટિ રાખે. જય મહારાજ પણ પરમાત્માનું સ્વરૂપ છે, તીર્થ સ્વરૂપ છે, સમદ્રષ્ટિ છે. તો આમ સૂક્ષ્મ અહંકારનો નાશ કરવા વાળા અને જેને સૂક્ષ્મ વાસનાઓનો નાશ થયો ને એને કોઈ ભેદ ન હોય, સૌને માટે એક સરખું, સમોહમ સર્વભૂતેષુ, બધાને માટે સમદ્રષ્ટિ. તેવા જય મહારાજ સમદ્રષ્ટિયુક્ત છે અને સમદ્રષ્ટિયુક્ત એવા આપણે એમને સ્તવીએ છીએ, નમીએ છીએ. વંદે સદા.